أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحية والإكرام على الرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد أبي القاسم محمد
اللهم صل على محمد وعلى محمد وأجل فرجه
ثم الصلاة والسلام والتحية والإكرام على الأئمة المعصومين من ذريتك وبنيك أما بعد بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اما بعد فقد قال الله تعالى في القران المجيد وقوله الحق بسم الله الرحمن الرحيم والتين والزيتون وطور سينين وهذا البلد الامين لقد خلقنا الانسان في احسن تقويم صلوات حاضرین مجلس السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ امام حسین علیہ السلام عزاداری نو فرش عزاداری بچھاوا ماں آوے چھے تو عزاداری انسان نے جوتو کرے چھے انسان نا ایمان نے تاجو کرے چھے કારણ કે તમે જોશો દરેક વસ્તુ જેના ઉપર માટી બેસી ગઈ હોય જેના ઉપર કુશિયાર ચડી ગઈ હોય તો એની ચમક ઓછી પડી જાય છે. આરીસા ઉપર અગર ધૂળ હોય તો આરીસામાં આપણે જોઈ તો આપણને ચોખ્ખું ન દેખાય. એવી જ રીતના જ્યારે અઝાદારીનો જમાનો આવે છે તો આપણા દિલ ઉપર જે ધૂળ છે ને, જે કુશિયાર છે, જે માટી છે, એ સાફ થઈ જાય છે. જ્યારે પણ આપણે ગમે હુસૈનની અંદર આંસુ વહાવે છે તો આપણા દિલો જે છે એ સાફ થઈ જાય છે. આ ફરશ અઝા ઇન્સાનને મોકો આપે છે, દીનને જાગૃત કરે છે, ઇન્સાનને પણ જાગૃત કરે છે. ઇમામ હુસૈન અલૈહિસલામનો મકસદ શું હતો? ઇમામ હુસૈન અલૈહિસલામનો મકસદ હતો કે દીન પાછું જીવતું થાય. ખાલી નમાઝ, ખાલી રોઝા, રૂહ વગરની નમાઝ, રૂહ વગરના રોઝા તો હતા પણ દીન ન હતું. ઇમામે આ કોશિશ કરી, એના માટે કુરબાની આપી કે દીન પાછું સજીવન થાય. તૌહીદનો પૈગામ કે અલ્લાહ એક છે, એ માબૂદ બરહક છે, એની ઈબાદત કરવાની છે, આ પૈગામ લોકો સુધી પહોંચે. ઇમામ હુસૈન અલૈહિસલામ ઇન્સાનોને આઝાદ થતા શીખાડે છે. કારણ કે એ જમાનાની અંદર ઇન્સાન અગર જાહેરી તૌર પર, શરીરના તૌર પર ગુલામ ના હતા પણ એ લોકોના મગજ ગુલામ ના થઈ ગયા હતા. જેમ યઝીદ કહેતો હતો, જેમ ગવર્નર કહેતો હતો, જેમ ખલીફા કહેતો હતો એમ કરતા હતા. અલ્લાહની રજાની બદલીમાં પોતાના બાદશાહની રજા મેળવવાની કોશિશ કરતા હતા. ઇમામ હુસૈનનું એક લખબ છે અબલ અહરાર, એટલે કે આઝાદ ઇન્સાનોના બાપા. ઇમામ હુસૈન કહે છે, એ લોકો, એ મારા સામેના મુસલમાનો, તમે અગર મુસલમાન નથી થાવું ન થાવ, કમથી કમ આઝાદ તો બનો. તમે પોતે તો વિચારો કે તમે શું કરી રહ્યા છો. એ ઇન્સાન, ખુદાએ તને બહુ જ મહત્વ જગ્યા આપી છે. તું ઇન્સાન અલ્લાહની એક ખાસ મખલૂક છો. ખુદાએ તને અશરફુલ મખલૂકાત બનાવ્યું છે. ખુદાવંદે આલમે જ્યારે ઇન્સાનને આ તાકાત આપી, ખુદાની ઘણી મખલૂક દુનિયાની અંદર આપણા નજરે તરે છે. ઇન્સાન સિવાય ઝાડ છે, પહાડ છે, પાણાઓ છે, જાનવર છે, આ બધાનું ઝિક્ર કુરાનની અંદર છે. એના સાથે સાથે બે એવી બીજી મખલૂક છે કે જેનું ઝિક્ર પણ કુરાનની અંદર આવ્યું છે. એમાંથી એક મખલૂક અલ્લાહની જે છે એ ફરિશ્તાઓ છે. આ ફરિશ્તાઓ કોણ છે, એ લોકોની તકલીફ કેવી છે, બહુ જ થોડુંક બયાન કુરાનની અંદર ફરિશ્તાઓના ખિલકતના બારામાં છે. ખુદાવંદ આલમ સૂરે ફાતિરની અંદર ફરમાવે છે, બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલહમદુલિલ્લાહ ફાતિર સમાવાતી વલ અર્ઝ. પરવરદિગાર આલમના વખાણ છે કે જેને આસમાન અને જમીનને બનાવ્યા છે અને એના અંદર એવા ફરિશ્તાઓને પેદા કર્યા છે કે જે અલ્લાહના પૈગામને લઈને જાય છે. અને પછી ખુદા કહે છે અમે આ ફરિશ્તાઓને કેવા બનાવ્યા છે, અમુક ફરિશ્તાઓના બે પર છે, પાંખ છે, અમુકના ત્રણ પાંખ છે, અમુકના ચાર પાંખ છે. પછી ખુદા કહે છે ખુદાને જે પસંદ આવે છે, જે ખુદાની ખ્વાહિશ હોય છે, ખુદા એવું બનાવે છે. એટલે સમજ શું પડી, ફરિશ્તાની ખિલકત કેવી છે. અલગ અલગ જાતના ફરિશ્તાઓ છે. અમુક ફરિશ્તાઓ પાસે બે પાંખ છે, અમુક ફરિશ્તાઓ પાસે ત્રણ પાંખ છે, અમુક ફરિશ્તાઓ પાસે ચાર પાંખ છે. અને પછી ખુદા કહે છે ખુદાને જેવું ખુદા જે ચાહે છે એવું બનાવે છે. આ અલ્લાહની એવી મખલૂક છે કે જે અલ્લાહની ફરમા બરદાર મખલૂક છે. આપણને નહેજુલ બલાગાની અંદર મળે છે, ઇમામ અલી અલૈહિસલામ ફરમાવે છે કે અલ્લાહે આસમાનની અંદર ફરિશ્તાઓને મુકરર કર્યા છે. એમાંથી અમુક ફરિશ્તાઓ રૂકુમાં છે અને તે રૂકુમાં જ રહે છે, ઉભા નથી થતા. અને અમુક ફરિશ્તાઓ સજદામાં છે અને સજદામાં જ રહે છે અને પોતાના માથાને બુલંદ નથી કરતા. અને અમુક ફરિશ્તાઓ લીનની અંદર છે, કતારની અંદર છે, ઉભા છે અને પોતાની જગ્યાથી ડગતા નથી. ખુદાએ કુરાનની અંદર પણ બયાન કર્યું છે. આપણને સૂરે તહરીમની અંદર મળે છે, ખુદા કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ કુ અન્ફુસકુમ વ અહલીકુમ નારા વકૂદુહન નાસુ વલ હિજારા અલૈહા મલાઇકતુન ગિલાઝુન શિદાદ લા યાસૂનલ્લાહ મા અમરહુમ વ યફઅલૂના મા યુમરૂન. ખુદા કહે છે એ ઈમાન લયાવા વારાઓ, પોતાને અને પોતાના ઘર વારાઓને આગથી બચાવો, જહન્નમની આગથી બચાવો. આ કઈ આગ છે? આ ઈ આગ છે જેનું ઈંધણ ઇન્સાન અને પથ્થર છે. અને પછી ખુદા કહે છે અમે એના ઉપર એવા ફરિશ્તાઓને મુકરર કર્યા છે કે જે બહુ જ સખ્ત છે અને ઈ અમારા હુકમથી જરા બી નથી ડગતા, જરાય ફેરફાર અમારા હુકમની અંદર નથી કરતા. ખુદાએ જે એ લોકોને હુકમ આપ્યું છે એના ઉપર એ લોકો અમલ કરે છે. ખબર શું પડી કે ફરિશ્તાઓ છે કે જે અલ્લાહના હુકમના પાબંધ છે, એના હુકમ સિવાય કાંઈ નથી કરતા. પછી ખુદાવંદે આલમ એક બીજી મખલૂકનો જિકર કુરાનની અંદર કરે છે. એ મખલૂક છે જીનોની કોમ. કુરાનની અંદર છે કે જીન કહે છે કે જ્યારે જીનોએ રસૂલ અલ્લાહને કુરાનને તિલાવત કરતા સાંભળ્યું તો જીનોની એક કોમ પસાર થતી હતી. એ લોકોએ સાંભળ્યું કે રસૂલ અલ્લાહ કુરાનની તિલાવત કરી રહ્યા છે તો એ લોકો સાંભળ્યા અને પછી પોતાના કોમને જઈને કહે છે કે અમે આજે કુરાનની આયતોની તિલાવતને સાંભળી અને અમે ઈમાન લઈ આવ્યા. તો ખબર પડી કે જીનોની એક કોમ પણ હતી યા છે. કુરાનની અંદર કીધું છે કે જીનોની એક કોમ છે, પણ જીનોની કોમની અંદર એક એવી હસ્તી હતી કે જે અલ્લાહની એટલી ફરમાબરદારી કરતી હતી, એટલી ઈબાદત કરતી હતી, એટલી પરહેજગારી હસ્તી હતી, ઈજાત હતી કે ખુદાએ એને ફરિશ્તાઓની સાથે જગ્યા આપી. એ કોણ હતું? એ હતો ઇબ્લીસ, શૈતાન જેને આપણે કહીએ છીએ. એ જ્યારે અલ્લાહની ઈબાદત કરતો હતો, એટલો ફરમાબરદાર હતો કે એ એક જીન ફરિશ્તાઓની સફોમાં આસમાન ઉપર રહેતો હતો. આટલો એનો મરતબો ફરિશ્તાઓના વચમાં એનું આટલું માન હતું. અને પછી ખુદાએ એલાન કર્યું કે હું એક મખલૂકને બનાવવા વાળો છું કે જેને હું જમીન ઉપર મારો ખલીફો બનાવીશ. જ્યારે ખુદાએ આ એલાન કર્યું અને પછી ખુદાએ કીધું વલકત ખલક નાકુમ સુમ્મા સવર નાકુમ, અમે તમને બનાવ્યા અને તમને સુશોભિત બનાવ્યા, સુમ્મા કુલના લિલ મલાઇકા તિસજુદુ, પછી અમે મલાઇકાને કીધા કે આને સજદો કરો. ગઈકાલે આપણે કીધા હતા કે સજદો કેને કહેવાય, કેને કરાવાય, કે જે મહાન વસ્તુ હોય એને આપણે સજદો કરે. આપણે અલ્લાહને સજદો કરે છે, બીજી બધી કોમવાળા પોતાના ખુદાઓને સજદો કરે છે. અમે ફરિશ્તાઓને હુકમ દીધું, અમે સર્વેને હુકમ દીધું કે તમે જે બધા અહીંયા ઊભા છો, અમે આદમને બનાવી લીધું, મેં એના અંદર મારી રૂહ નાખી દીધી, હવે તમે આને સજદો કરો. બધાય સજદો કર્યા ઇલ્લા ઇબ્લીસ લમ યકુમ મિનસ સાજદીન, આ સજદા કરવા વાળાઓમાંથી ના થયો. જ્યારે અલ્લાહના હુકમની નાફરમાની કરી તો ખુદાએ પૂછ્યું કાલા મમાના કાલા તસજુદ ઇઝ અમર તુક, શા માટે તે સજદો ના કર્યો જ્યારે કે મેં તને હુકમ આપ્યો હતો કે સજદો કરવાનો છે? તો શૈતાન ગુસ્સામાં હતો, કહ્યું, કાલા અના ખૈરુ મિનહુ, હું આના કરતા વધારે સારું છું, શું કામ હું આને સજદો કરું? આ માટી ક્યાં, હું ક્યાં, ખલકતની મિન નાર વ ખલકતુહુ મિન તીન, હું આગથી બનેલું છું, આ તો કિચડ અને માટીથી બનેલું છે, એ તો નીચી જાત છે, હું શું કામ એને સજદો કરું? ખુદાએ કીધું, તું તકબ્બુર કરે છે, મારા હુકમના સામે થાય છે, મેં તને હુકમ દીધો સજદો કરવાનો છે તો સજદો કરવાનો છે, તને તકબ્બુર છે, તું નીકળી જા મારા દરબારમાંથી. ખુદાને તકબ્બુર બિલકુલ પસંદ નથી. આપણે કુરાનની અંદર વાંચે છે, જનાબે લુકમાન પોતાના દીકરાને કહે છે, એ મારા દીકરા, જમીન ઉપર તકબ્બુરની સાથે ન હાલજે, કારણ કે ન તું ડુંગરથી ઊંચો થઈશ, ન જમીન તારા પગના નીચે ફાટી જશે, તારા અંદર કઈ કિંમત નથી. ઇન્સાનને એમ છે કે હું કઈ છું. આજે અગર આજે તો સાયન્સ કેટલી આગળ વધી ગઈ, તમે યુનિવર્સમાં જો કેટલા પ્લાનેટ છે, આપણી જમીન કરતા પણ મોટા મોટા પ્લાનેટ છે. આપણી જમીન તો બહુ નાની છે, બીજાઓના સામે આપણી પટ, આપણી જમીન બહુ નાની છે. એ જ્યારે માણસો એસ્પાસમાં જાય છે ને, તો એ લોકો અમને આપણું તેર તો દેખાય છે, પણ એના અંદર રહેવા વાળા ઇન્સાન નથી દેખાતા. તો ઇન્સાન કેટલા જીણા હશે? જ્યારે આપણે અવયવમાં બેસે છે, અવયવ ઉડે છે, તો આપણને માણસ દેખાય છે નીચેથી, થોડીક વાર સુધી દેખાય, પછી ઘર દેખાય, પછી આહિસ્તે આહિસ્તે બધું ગાયબ થઈ જાય. એ ઇન્સાન તું સમજે છે શું પોતાને, તારી કિંમત શું છે? ખુદાને તકબ્બુર બિલકુલ પસંદ નથી. હું એમ ના કહી શકું કે આ સામેવાળો કારણ કે પર કોમનો છે તો એ નીચો છે, અને કારણ કે હું બીજા કોમની છું તો હું મોટી છું, યા મારા અંદર કંઈ પંખ નાખેલા છે કે હું બહુ ખાસ છું. ખુદા માટે એના બધા બંદા સરખા છે. શૈતાનને કહ્યું, તું તકબ્બુર કરે છે, તું મલૂન છો, નીકળી જા અમારા દરબારમાંથી. તો શૈતાન હજી એમ નથી કહેતો કે મારી ભૂલ થઈ ગઈ, એમ કહે છે, ખુદાવંદા તું મને મોકો આપ, કયામત સુધી મને મોહલત આપ. તો ખુદા કહે છે, મેં તને આપી મોહલત. તો પછી શૈતાન કહે છે, હું સિરાતે મુસ્તકીમ ઉપર બેસીશ અને તારા બંદાઓને બહેકાવીશ. કેમ બહેકાવીશ? મોઢાઘરથી બહેકાવીશ, પછવાડેથી બહેકાવીશ, જમણી બાજુથી બહેકાવીશ, ડાબી બાજુથી બહેકાવીશ. અને ખુદાને કહે છે, તું જોજે પરવરદિગાર, આ મફહૂમ છે આયતનો, ખુદાને પોતે કહે છે, તું જોજે બહુ ઓછા બંદા હશે કે જે શુકર કરશે. ગઈકાલે આપણે આયતમાં કીધા હતા ને, ખુદાએ કીધું છે, મેં તમને આ જમીન દીધી, મેં તમને રહેવા સેવાનું બધું બહુ ચીજું દીધી, પણ કલીલમાં તશ્કુરૂન, બહુ ઓછા છે કે જે શુકર કરવા વાળા છે. શૈતાન કહે છે, હું માણસોને બહેકાવીશ અને એ પરવરદિગાર તું જોજે બહુ જ ઓછા માણસો શુકર કરવા વાળા હશે. સમજ એ પડી કે અગર કામયાબ થવું છે, અગર અલ્લાહ તરફ જવું છે, શુકર કરતા શીખ. ખાલી જબાનથી શુકર નહીં, તારા દિલમાં અહેસાસ હોવો જોઈએ, દરેક નેમત તને મળે, દરેક તારી જિંદગીની અંદર આસાની આવે, ઘણી વખત કઠણાઈ પણ આવે, પણ અલ્લાહનું શુકર કરતા શીખ, તો જ શૈતાનથી તું દૂર થઈશ. જેમ જેમ તારા મોઢા ઉપર શિકાયત થશે, એમ એમ તું શૈતાનના ફંદામાં ફસતો જઈશ. જ્યારે આપણે તફસીરને જોઈ છે, તો આપણે શું જોઈ છે કે શૈતાન જ્યારે કહે છે કે હું મોઢાઘરથી બહેકાવીશ, એનું મતલબ શું થયું? ઘણી તફસીરો થઈ શકે છે આની, કે આગળથી બહેકાવું એટલે શું, ઘણા ઇન્ટરપ્રિટેશન થઈ શકે છે. આગળથી બહેકાવું એટલે ઓલમા કહે છે, એક તફસીર આમ છે કે જાણે તમારા સામે જે ચીજું હોય ને એનાથી ને તમને બહેકાવે. એટલે આપણા સામે શું છે? દુનિયાની બધી વસ્તુ આપણા સામે છે ને, આપણા હાથ વગું છે, ખાવું, પીવું, ફરવું, હરવું, સૂવું, નમાઝ પડવું, રોજા રાખવા, હલાલ કરવું, હરામ કરવું, આ બધું આપણા સામે ધરાયેલું છે ને. ઇન્સાન એમાંથી ચૂંટે છે કે આજે મને શું કરવું છે. સવારના આલાર્મ વગડે છે તો આપણે શ્વા કરે છે કે નથી કરતા, સૂવું છે કે ઉઠી જવું છે, નમાઝો ટેમ હોય તો આપણે જોઈએ 5 મિનિટ હજી બાકી છે, એક આંખ બંધ રાખે કે નીંદર ખરાબ ના થાય, ઘડિયાળ જોઈ બંધ કરે કે 5 મિનિટ પછી પાછી વગડશે, પછી ઉઠશું, પછી નમાઝ પડશું, પણ જયારે કામે જવાનું હોય તો આપણે અલાર્મ ઠારે છે, નથી ખાતા, તરત ઉભા થઈ જાય છે. આ એક શ્વા છે. હું શું ખાઈશ, ચાય પીશ કે કફે પીશ, એક શ્વા છે. તો આ બધી ચીજ આપણા સામે છે. શેતાન કહે છે કે હું સામેથી ને બહેકાવીશ. એટલે શું કે તમારા સામે જે ચીજું છે ને એનાથી તમને લલચાવીશ. એન્ડ પ્યુસ્યું, તમને ખબર છે જેટલા પણ કોમર્સ હોય ને, સાંત્રો કોમર્સાલ તમે જાઓ, સુપેર માર્શેમાં તમે જાઓ, તો એ લોકોની એક ટેકનિક હોય, એને માર્કેટિંગ કહેવાય. એ લોકો તમે જોજો, ઈંડા અને દૂધ સૌથી છેલ્લે રાખે બધી દુકાનમાં, એમ જ હોય. કારણ કે લગભગ માણસો ઈંડા અને દૂધ લેવા માટે અને પણ લેવા માટે દુકાનની અંદર ગરે, પણ એ લોકો સૌથી છેલ્લે રાખે. તાકે શું થાય, તાકે તમે બધી રાઈઓમાંથી પસાર થાઓ. પછી રાઈઓમાંથી પસાર થાય પછી આપણને એમ થાય, હા ને આ ખલાસ્યું છે, ઓએ ખલાસ્યું છે, આય લઈ લઉં, વળી ખપશે, વળી પાછું આવવું જોશે. લેવા ગયા હોય બે ચીજ ને લઈને આવે આખી કોથરી. આ શું છે, માર્કેટિંગ છે. શેતાન કહે છે હું એમ જ કરીશ. ઇન્સાનની અંદર આ છે કે એને કાંઈ ચીજ દેખાય તો એને એના તરફ ધ્યાન ખેંચાય, એમ થાય કે હું લઈ લઉં. શેતાન શું કરે છે, શેતાન કહે છે કરી લે, વાંધો ના, કોણ જોઈ છે તને, કેને ખબર છે, અટાણે તો ફોન આવી ગયા, અટાણે તો ક્યાંય જવાની જરૂર નથી, ગુનાનું કામ કરવું છે, તારું સાંભળ બંધ કરીને, તારા હાથમાં ફોન છે, ટેબ્લેટ છે, એક ઉતર નાખી દે, કેને ખબર પડે તું શું સાંભળે છે, શું જોઈ છે, શું કરી રહ્યો છે. ઇન્સાન જોતો નથી, ભૂલી જાય છે કે આનું અસર શું થશે. શેતાન કહે છે હું મોઢાગરથી બહેકાવીશ, એના સામે જે ચીજ છે ને એને શોભિતી બનાવીશ. એને જયારે શોભિતી બનાવીશ, ઇન્સાન લલચાશે. તમે જોયા છે દુકાનની અંદર કેવી સારી સારી પેકેજિંગ હોય, પિઝાનો ફોટો હોય, પછી ગ્લાસનો ફોટો હોય, પછી જી જી પ્લા પ્રેપારે હોય, કેવા સરખા સાનીમાં નાખેલા હોય. અંદરમાં એવું ના હોય, અંદરમાંથી એવું ના નીકળે, ખાલી ફોટો ઉપર એવું હોય. કારણ કે એ બિચારું જમવાનું ક્વિઝિનમાંથી ઘર સુધી પોગે, કેટલી વખત એના શું હાલ થયા હોય, પછી જ્યારે આપણે પકાવે યા ખોલે તો એ ચીજ નીકળે જે ફોટોમાં દેખાડેલી હોય. બહુ ઓછી એવી ચીજ હોય કે સૌ ફૂટસા એવું નીકળે કે જેવું પાકેમાં હોય. શૈતાન એમ જ કરે છે, શોભિતું બનાવે છે, આસાન બનાવે છે. કાંઈ નથી, લઈ લે, કેને ખબર પડશે, કોઈ નથી જોતું, લઈ લે, હમણાં તો લઈ લે, પછી થઈ રહેશે. શેતાન આસાન કરી નાખે છે આ બધી વસ્તુ. ઇન્સાનને આસાન કરીને દેખાડે છે, કાંઈ વાંધો નહીં, લઈ લે, એક ઢૂકડો પી લે, ચાખવામાં શું જાય છે. જી પીવાની વસ્તુ, જી ઓલી સિગારેટ જેના અંદર ડ્રોગ હોય એ વેચાય છે, એ કેમ વેચાય છે, ચાખ તો ખરા, જરાક તો ચાખ, કાંઈ ના થાય, એક ફેરામાં કાંઈ આદત ના થઈ જાય, કાંઈ એક ફેરે પીએ તો એનાથી થોડી આપણે આદિક્ત થઈ જાય, આહિસ્તે આહિસ્તે. આ બધી શૈતાનની ટેકનિક છે, ઇન્સાનને આચીરે કરે છે. તારા સામે છે, તું હાથ લંબો કર ને લઈ લે. આલ્કોહોલ દારૂ શા માટે હરામ છે, ડ્રોગ શા માટે હરામ છે, કારણ કે ઇન્સાનથી વિચારવાની તાકાતને ખેંચી લે છે. ઇન્સાન વિચાર નથી કરતો પછી કેટલા ગુના કરી નાખે છે, એને ભાન પણ નથી હોતી. શૈતાન કહે છે હું તમને આગળથી બહેકાવીશ, હું તારા બંદાઓને આગળથી બહેકાવીશ, અને તું એ બંદો ભૂલી જશે કે એનો અસર શું થશે, એનું નુકસાન શું થશે. હું એને એટલો આરામથી સમજાવીશ, એટલો આરામથી મનાવીશ કે એ ગુનાની અંદર દાખલ થઈ જશે. પછી શૈતાન કહે છે હું પછવાડેથી બહેકાવીશ. એટલે શું પછવાડેથી બહેકાવશે, વાંસામાંથી બહેકાવશે, એની પણ ઘણી અલગ અલગ તફસીરો છે. એમાંથી ને એક એમ છે કે ઇન્સાન શૈતાન ઇન્સાનને જે છે એ જૂની જૂની વાતો યાદ કરાવે છે. હાય આમ થઈ ગયું, હાય ઓમ થઈ ગયું, કાશ હું આમ ના કર્યું હોત, કાશ ફલાણું મારા સાથે આમ ના કર્યો હોત, કાશ એમ ના થયું હોત, મારા સાથે તો બહુ અન્યાય થઈ ગયું, ને ફલાણા સાથે મેં કંઈ ખરાબ કામ કરી લીધા, હવે કેમ થશે, હવે થોડી અલ્લાહ મને માફ કરશે. માયુસી ઇન્સાનને માયુસ કરી નાખે છે, અલ્લાહથી દૂર ખેંચી લે છે. ઇન્સાનને એમ કરાવે છે, એમ વિચાર અપાવે છે, એમ એનું મગજને ફરાવે છે કે હવે કાંઈ ના થઈ શકે, હવે મહેનત કરવાની જરૂર નથી, ઈબાદત કરવાની જરૂર નથી, કાંઈ હવે તારો ફાયદો નથી. ઇન્સાનને માયુસ કરી નાખે છે, જૂના જૂના કામોની અંદર એને વેડફી નાખે છે. પછી જયારે આપણે જોઈએ છે તો શૈતાન કહે છે કે હું જમણી બાજુથી બહેકાવીશ. જમણી બાજુથી બહેકાવીશ એટલે શું? જમણી બાજુ એટલે કે બધી નેકીઓ યાદ દેરાવે. તે તો ફલાણું કામ કર્યું તું, શાબાશ. તને યાદ છે તે ફલાણાની મદદ કઈ દીધી? પોત પોતે પોતાની નેકીને યાદ કરીને ફખર કરે છે, યા બીજાઓને યાદ દેવરાવે છે. તને ખબર છે મેં આ મસ્જિદમાં કેટલો દોનાસીઓ આપ્યો છે? આજે મારી વાત નથી સાંભળતા, આજે મને કુર્સી નથી દેતા, આજે મને મોઢાગર જગ્યા નથી દેતા, આજે મને સર્વિસમાં જગ્યા નથી દેતા. આજ મસ્જિદ ના હોત જો હું કાંઈ ના આપી હોત, યા અમારા ઘરમાંથી ના અપાણું હોત. આ બધી નેકી યાદ કરાવે છે. ઇન્સાનને ફખર થાય છે ને, ફેર થઈ જાય છે, એ તકબ્બુર કરવા લાગે છે. મેં કહ્યું છે, તને યાદ છે હું તને મદદ કરી હતી જયારે તને જરૂર હતી? અટાણે મને જરૂર છે તો તું મને ભૂલી ગઈ? અટાણે તારા ઘરમાં શાદી આવી તો તું મને ભૂલી ગઈ? તને યાદ નથી ઓલા જમાનાની અંદર ને ઓલા ગામની અંદર ને ઓલા ઘરની અંદર ને મારા બાપા તમને નભાડતા હતા? આ બધું ફખર કરાવે છે ઇન્સાનને, જીણી જેની નેકી યાદ કરાવે છે. તું હાજી છો, હાજિયાણી છો, તારા નામ સાથે હાજિયાણી લખવું જોઈએ, એલાન થવું જોઈએ. ઇન્સાનને ફખર યાદ કરાવે છે. પછી ઇન્સાન વટમાં આવી જાય છે, તકબ્બુરમાં આવી જાય છે. આહિસ્તે આહિસ્તે શૈતાનના રસ્તા ઉપર ચાલતો થઈ જાય છે. પછી શૈતાન કહે છે હું હવે ડાબી બાજુથી પણ બહેકાવીશ. ડાબી બાજુની પણ ઘણી તફસીર છે, પણ એક તફસીર ઈ છે કે ડાબી બાજુથી બહેકાવાનો મતલબ એમ લેખાય છે કે શૈતાન ઇન્સાનને કહે છે વાંધો નહીં, ઝોર અસર મગરીબ શા તો અવ્વલ ટાઈમે પડાય છે ને, હવે ફજરની હવે એક દિવસ ગઝા થઈ ગઈ તો શું થઈ ગયું? તારાથી નથી ઉઠાતું, ના ઉઠ. હવે ખુદાએ કીધું છે ને સવારની નમાઝ છે, તો સવારના જ્યારે આપણે ઉઠે ત્યારે સવાર, તો તું 10 વાગે ઉઠ તો તું 10 વાગે ફજર પડી લે. એમાં શું થયું? અલ્લાહને તો ખબર છે ને, અલ્લાહને બધું ખબર છે, મને કાંઈ નથી ખબર. ઇન્સાન દોડડાયો થાય છે ને, શૈતાન એને કહે છે કાંઈ વાંધો ના, સફરમાં છો, નમાઝ પડવાની શું જરૂર છે? બધા તને જોશે ત્યાં, પછી ઘરે જઈને કઝા પડ લેજો, અમે કસર જ પડવાની છે ને, ક્યાં લાંબી વાત છે. શૈતાન ઇન્સાનને આહિસ્તે આહિસ્તે અલ્લાહથી દૂર કરે છે. ઇન્સાનને ખબર નથી પડતી, એને એમ થાય છે હું વિચાર કરું છું ને હું તો બહુ હોશિયાર છું, સફરમાં નમાઝ પડવાની જરૂર નથી. મેં એવા એવા નમાઝીઓને જોયા છે કે જે સફરમાં નમાઝ નથી પડતા, અઝાન ઇકામા દેવા વાળા અવ્વલ ટાઈમે નમાઝ પડવા વાળા, પણ સફરમાં નમાઝ નથી પડતા. સફરમાં નમાઝ વાજિબ છે, ઈ જ નમાઝ વાજિબ છે, ઘરમાં વાજિબ છે તો ઈ જ નમાઝ સફરમાં વાજિબ છે, પણ નથી. સફરમાં છે ને પછી ઘરે જઈને કઝા પડી લેશે. ઇન્સાનને ખાતરી છે કે ઘરે પહોંચશે પહેલે? કેને ખાતરી છે? કોઈને ખાતરી નથી. આહિસ્તે આહિસ્તે અલ્લાહથી દૂર થશે. વાંધો નહીં, આજે ટેમ નથી ને, કાલે સૂર્યાસીન પડી લેજે, કાલે નમાઝે શબ પડી લેજે, પરમદી ગુફેલા પડી લેજે. આહિસ્તે આહિસ્તે ઓછું થાય. તમે જોયા છે આપણા, તમે અહીંયા માશાલ્લાહ તમારા અહીંયા બધાના ઘર ખુલ્લા ખુલ્લા છે. અમારા ફ્રાન્સમાં તો આટલી બધી જગ્યા ના હોય, અહીંયા તમારા બધાના ઘરમાં ફ્લર ને આર્બ ને પ્લાન્ટ ને બધી છે. અહીંયા બધા કોઈ જાર્દા ને ખુલ્લું, ગરમીનું ગામ છે એટલે ખુલ્લું છે, એટલે બધું ઉગે. જો તમે પાણી નાખવાનું ઓછું કરી દો એક ઝાડને, તો આહિસ્તે આહિસ્તે શું થશે? સુકાતું જશે. આહિસ્તે આહિસ્તે એક દિવસમાં સુકાઈ જશે? એક દિવસમાં નહીં સુકાય. આહિસ્તે આહિસ્તે સુકાતું જશે, સુકાતું જશે, એક દિવસ મરી જશે. શૈતાન એમ જ કરે છે, આહિસ્તે આહિસ્તે આપણને ખેંચે છે. વાંધો નહીં શેપા ગાવ, વાંધો નહીં, વાંધો નહીં, આજે આ નાચ્યું, વાંધો નહીં, આવતા વર્ષે હજમાં જઈ આવજે. શું ઉતાવળ છે? હમણાં આ બીજા બધા ખર્ચા ઊભા છે, પછી જાજે હજમાં, પછી ખુમ્સ આપજે, પછી સગાવાલાઓની મદદ કરજે. હમણાં તારા ખર્ચા તો પૂરા કર લે, આ પૈસા તું રાખી લે, તને જરૂર પડશે. આ બધું શૈતાન ઇન્સાન આહિસ્તે આહિસ્તે અલ્લાહથી દીનથી દૂર કરે છે. અને પછી ઇન્સાન આહિસ્તે આહિસ્તે સાવ દૂર થઈ જાય છે, અને એને ભાન પણ નથી રહેતી. શૈતાન જે છે ઇન્સાનનો દુશ્મન છે. આપણે કુરાનમાં પડે છે ના, અલમ આહદ ઇલૈકુમ યા બની આદમ અલ્લા તાબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવુમ મુબીન. એ મારા બંદાઓ, શું તમે, હું તમારાથી વાયદો નહોતો લીધો કે શૈતાન તમારો ખુલ્લામાં ખુલ્લો દુશ્મન છે અને તમે એની પેરવી ના કરજો? શું હું તમારા પાસેથી વાયદો નહોતો લીધો કેમ તમે ભૂલી ગયા કે શૈતાન તમારો દુશ્મન છે? અને પછી શૈતાન કેવો દુશ્મન છે, એને એટલો ગુસ્સો છે ઇન્સાન ઉપર, કારણ કે ઇન્સાનના લીધે એને અલ્લાહના દરબારમાંથી કાઢવામાં આવ્યો. એના અંદર આટલો ગુસ્સો, આટલો ગુસ્સો ઇન્સાન પ્રત્યે છે કે એ કોઈ પણ મોકો જવા નથી દેતો ઇન્સાનને તોડવામાં, ઇન્સાનને બહેકાવવામાં. એક માણસ કહે છે, એક બહુ જઈફ માણસ, બહુ જઈફ બુઢો માણસ એક પહાડની ચોટી ઉપર ઉભાતા ને જોયું કે શૈતાન છે, ઉભો છે શૈતાન અને એને જોઈ રહ્યો છે. તો એ જઈફ માણસ શૈતાનને કહે છે, હવે તો તું મને મૂકી દે, હવે તો હું જઈફ થઈ ગયો, હવે મારી કેટલી જિંદગી બાકી છે, હવે હજી તું મને શું કામ બહેકાવે છે, હવે મને મૂકી દે, મારા પાસે હવે બહુ સમય નથી. તો શૈતાન ગુસ્સામાં આવી ગયો અને શૈતાન કહે છે, જો મારું બસ ચાલે ને તો હમણાં અહીંયાથી તને નીચે ફેંકી દઉં. આટલો ગુસ્સો શૈતાન ને ઇન્સાન ઉપર છે, ઇન્સાનની જાત ઉપર છે. એટલે એ વારે વારે ઇન્સાનને બહેકાવે છે. ખુદા કહે છે, એ ઇન્સાન ચેતીને ચાલજે, હું તને કહી દીધો છું શૈતાન તારો દુશ્મન છે, ખ્યાલ કરજે શૈતાન તારો દુશ્મન છે. એવું ન થાય કે તું એના ફંદામાં આવી જા અને દીનથી, મારાથી, જન્નતથી, નિજાતથી દૂર થઈ જા. શૈતાન પોતાનું કામ કેવી રીતના કરે છે, એટલું સતાઈને, એટલું આસાનીથી ઇન્સાનને પોતાના ફંદામાં લઈ લે છે. આપણે રિવાયતોની અંદર જોઈ છે કે બની ઇસ્રાઈલનો એક આબિદ હતો, એને સમાચાર મળ્યા, સલવાત આબિદને સમાચાર મળ્યા કે એના ગામની અંદર અમુક લોકો ઝાડની પૂજા કરવા માંડ્યા છે. જ્યારે એને સમાચાર મળ્યા કે માણસો ઝાડની પૂજા કરવા માંડ્યા છે, તો એકદમ ગુસ્સામાં આવી ગયો અને હાથમાં કુવાડો લઈને બારે નીકળ્યો કે હું જઈને એ ઝાડને જ કાપી નાખું જેની પરિસ્થિતિ કરવામાં આવે છે. જ્યારે આ આબિદ જોશથી રસ્તામાં ચાલતો હતો, સામેથી શૈતાન આવ્યો. આબિદને કહે છે, તું શું કરવા જાય છે? તો એ આબિદ કહે છે, માણસો આ ઝાડની ઈબાદત કરે છે, અલ્લાહને મૂકી દીધા છે, અલ્લાહની બદલીમાં આ ઝાડની ઈબાદત કરે છે, હું આ ઝાડને જ કાપી નાખું તાકે આ ઈબાદત જ ના થાય અને માણસો અલ્લાહની ઈબાદત કરે. તો શૈતાન કહે છે, તને શું જે યાદી કરવાની જરૂર છે? એ લોકો કરે છે, કરવા દે, તું તારી ઈબાદત કર. જો તું તારો ટેમ ખોય છે, હવે આટલી વારમાં તારી કેટલી નમાઝ પઢાઈ ગઈ હોત, આ બધી વ્યાધિ તું તારા માથે લે છે, ગામમાં નીકળ્યો છે, એ ઝાડ કાપીશ ને કેટલી વાર લાગશે, થોડી આસાન છે કાપવું. ઘણાએ ફરેબ દીધા, ના કર, તારું શું કામ છે આમાં, તું તારી ઈબાદત કરે જા, તને બીજાથી શું લાગે ન કર વર્ગે. ઇમામ હુસેને શું કહ્યું હતું? એ મારા ભાઈ મોહમ્મદે હનફિયા, હું નીકળું છું અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરવા માટે, મારા જદની ઉમ્મતને બચાવવા માટે, મારા જદની ઉમ્મતને સીધા રાસ્તા ઉપર લઈ આવવા માટે. આ આબિદ જે છે, અમ્ર બિલ મારૂફ નહીં અનિલ મુનકર કરવા માટે નીકળ્યો હતો, માણસોને રોકવા માટે નીકળ્યો હતો, એનું ખુલુસ હતું. એટલે શૈતાન આવ્યો એને પકડવા માટે, વાંધો નહીં, તારું શું કામ છે, આમ ના કર, આમ ના કર. એટલું એટલી ગરમા ગરમી થઈ કે બે બાજી પડ્યા. જ્યારે બે બાજી પડ્યા તો આટલું જોશ હતું એ આબિદની અંદર કે શૈતાનને પછાડી એના ઉપર બેસી ગયો. જ્યારે શૈતાને જોયું કે હવે આ આબિદ તો હટતો નથી, તો આબિદને કહે છે, આપણે સુલો કરી નાખી, આપણે એમ કરે, તું છે ને એ ઝાડને ના કાપ અને તું ઈબાદત કર તારા ઘરમાં, હું તને ઈબાદત કરવા નાનક પાડતો, તું ઈબાદત કર, તું તારા ઘરમાં રે, હું તને દરરોજ બે દિનાર આપીશ, તું જાણે ના કાપ, હું તને બે દિનાર આપીશ. તને ખબર છે, બે દિનારથી તું ગરીબોની મદદ કરી શકીશ, તું બીજાઓની ખેરાત કરી શકીશ, કેટલો સવાબ છે ખેરાત કરવાનો. એક રીતથી ઓલા આબિદ ના પકડાનો તો હવે બીજી લાલચ, પહેલે એને સમજાવ્યું તું નમાઝ પર, તારો ટેમ ના ખોટી કર, હવે લાલચ, તને પૈસા દઈશ એનાથી તું સવાબ કમાવીશ. ઓલા આબિદનું એ મગજ ફેરો, હા એ વાત સાચી, પૈસા આવશે તો કેટલા ગરીબ છે આપણા ગામમાં, કોકની મદદ કરીશ તો અલ્લાહ મને સવાબ આપશે. એટલે રાજી થઈ ગયો પોતે, કે તું જા તારા ઘરે, દરરોજ સવારના તને બે દિનાર મળશે. એ આવી તો ઘરે આવી ગયો. બીજા દિવસે સવારના બે દિનાર તકિયાના ઓશિકાના નીચે હતા. બહુ ખુશ થયો કે મેં કેટલું સારું સોદો કર્યો. બીજો દિવસ આવ્યો, હજી બે દિનાર નીકળ્યા, હજી એકદમ ખુશ. ત્રીજો દિવસ આવ્યો, સવારના ઉઠ્યું, ઓશિકું ઉપાડ્યું, કાંઈ નથી, પૈસા નથી. ઓલાએ તો વાયદો કર્યો હતો કે દરરોજ બે દિનાર દેશે તો હું ગરીબની મદદ કરીશ, આ તો પૈસા ક્યાં? પાછો કુવાડો ઉપાડ્યો અને પાછો ગુસ્સામાં નીકળ્યો. જેવો ગુસ્સામાં નીકળ્યો પાછો શેતાન આવ્યો. શેતાન પાછો એ લોકોની બાજાબાજી થઈ ગઈ. હવે આજ વખત આબિદ નીચે પડી ગયો અને શેતાન એના ઉપર બેસી ગયો. તો આબિદ કહે છે, એવું કેમ થયું કે ગયા વખત હું ખાટી ગયો હતો, આજે તું ખાટી ગયો? તો શેતાન કહે છે, ગયા વખત તું અલ્લાહ માટે નીકળ્યો હતો, તું અલ્લાહની ઇબાદતને બચાવવા માટે, માણસોને ગુનાથી રોકવા માટે નીકળ્યો હતો, આજે તું એના માટે નથી નીકળ્યો, આજે તું પૈસાના ગુસ્સામાં નીકળ્યો છે. ગયા વખત તારી નિયત અલ્લાહ માટે હતી, આજે તારી નિયત પૈસા માટે છે. આ શૈતાન ઇન્સાનનો ખુલ્લામાં ખુલ્લો દુશ્મન છે. આપણને કિતાબોની અંદર નબી નૂહનો કિસ્સો મળે છે. તમને બધાને ખબર છે કે નબી નૂહની કિશ્તીમાં 72 જણા હતા, એના સિવાય બધા ડૂબીને હલાક થઈ ગયા. હવે જ્યારે તૂફાન ઊભો રહી ગયો, પાણી બધું હાઈલું ગયું અને નબી નૂહ અને એમના માનવાવાળાઓ જ્યારે કશ્તીથી નીચે ઉતર્યા, તો શૈતાન નબી નૂહ પાસે આવ્યો, કહ્યું, યા નબી અલ્લાહ, હું તમને કંઈ દેવા ચાહું છું. શું કામ? તમે મને વાકાંસ મળી ગઈ, તમને નથી ખબર આ બધા ગુનેગાર મળી ગયા, હવે થોડાક દિવસ મને આરામ, થોડાક દિવસ હું આરામ કરીશ, વાકાંસ કરીશ, મને એટલી અબાદ તેમ મળી ગયો મને આરામ કરવાનો, તો હું તમને નસીહત કરવા ચાહું છું. નબીઉલ્લાહ નુ કહે છે, મને તારી નસીહતની જરૂર નથી, જા જા અહીંયાથી, તારા પાસે શું હોય બોલવાનું? અલ્લાહનો હુકમ આવે છે નબી નુ, એની હિદાયત, એની નસીહતને સાંભળી લ્યો. તો નબી અલ્લાહ નુ એને કહે છે, હાલ બોલ, શું છે નસીહત? તો ઈ શૈતાન કહે છે, એ અલ્લાહના નબી નુ, મારી ત્રણ વાતને ધ્યાનપૂર્વક સાંભળજો. પહેલી વસ્તુ, કોઈ દિવસ તકબ્બુર ના કરજો, કોઈ દિવસ આહોગાંસ ન કરજો, તકબ્બુર ન કરજો. કારણ કે મેં તકબ્બુર કર્યો, અલ્લાહે મને એના દરગાહમાંથી ને કાઢી નાખ્યું. અલ્લાહને તકબ્બુર બિલકુલ પસંદ નથી. તકબ્બુર શું છે? ઇન્સાનના મગજમાં તકબ્બુર ગરે છે ક્યારે? ત્યારે ગરે છે જ્યારે પોતાને કાંઈ સમજે છે. તમને ખબર છે, મુલ્લા અઝગર એક બહુ સારો કિસ્સો બયાન કરે છે. મુલ્લા અઝગર મરહૂમ પોતાનો એક કિસ્સો બયાન કરે છે કે જ્યારે મુંબાસામાં હતા તો એક દોસ્તની દુકાનમાં ગયા. એ દુકાનમાં રમકડા વેચાતા હતા. તો તમને ખબર છે ને, ઓલા બાલો આવતા હતા આગળ, આપણે ફૂંક મારે ઓલા ગોફલે થાય, પ્લાસ્ટિકના બાલો હોય, પ્લા હોય, પછી એને ગોફલે કરે. તો એક છોકરો આવ્યો અને કહે છે કે મને બાલો ખપે છે. તો બાલો ઓલા કબાટમાંથી ઓલો પક્યો કાઢીને દીધો. પ્લા હોય ને એ, તો એમાં ઓલો ટીંગાતો હોય તો ખાલી શોભાનો હોય, ઓલું પ્લાસ્ટિકનું સશે કાઢીને ઓલા બચ્ચાને દીધી. તો મુલ્લા અઝગર કહે છે, ત્યારે હું સમજી ગયો, એક ચીજ મને સમજ પડી કે જ્યાં સુધી ઇન્સાન નમકસમાં રહે છે ને, એ સાફ સુથરો પાકીઝા સાચવીને રાખેલો હોય છે, પણ જ્યારે એના અંદર હવા ભરાઈ જાય છે, એના અંદર તકબ્બુર આવે છે, પછી માણસોની લતું મળે છે એને. કારણ કે બાલો ગોફલે થાય, પછી બચ્ચા રમે રમે તો શું થાય, લત મારે ને, બાલોને લત મારીને રમતા હોય. તો મુલ્લા અઝગર કહે છે, તકબ્બુર ઈ છે કે જ્યાં સુધી ઇન્સાન નમતો રહે છે, અલ્લાહના દરબારમાં એનો મર્તબો હોય છે, પણ જે દિવસે એને તકબ્બુર આવી જાય છે, પછી એના નસીબમાં ભાટા હોય છે. કારણ કે એ પોતાને કાંઈ સમજે છે. શૈતાન કહે છે, એ નબીઉલ્લાહ, તકબ્બુર ન કરજો, કારણ કે મને તકબ્બુરના લીધે બારે નીકળવું ખૈપું, અલ્લાહે મને એના દરબારમાંથી કાઢ્યો. અને પછી કહે છે, એ નબી અલ્લાહ, લાલચ ન કરજો, કોઈ દિવસ લાલચ ના કરજો. કારણ કે જ્યારે આદમ અને હવ્વાને જન્નતમાં નાખવામાં આવ્યા અને ખુદાએ કીધું, આ બધી જન્નતની નેમતો તમે વાપરી શકો છો, ફક્ત એક ઝાડમાંથી નથી ખાવાનું, પણ તે છતાં આદમ એ ઝાડના બાજુમાં ચાલ્યા ગયા અને જન્નતમાંથી ને બહાર નીકળવામાં આવ્યો. કહે છે, યા નબી અલ્લાહ, લાલચ ના કરજો. અને ત્રીજી વસ્તુ, યા નબી અલ્લાહ, કોઈ દિવસ જ્યારે એક ના મહેરમ મર્દ અને એક ના મહેરમ ઓરત એકલા હોય તો એમ ના સમજો કે એકલા છે, કારણ કે એમાં ત્રીજો હું હોઉં છું, હું વા મોજૂદ હોઉં છું. ઇન્સાનને બહેકાવાની અંદર અહીંયા આ જગ્યા તો બહુ કામ કરે છે. જ્યારે એક ના મહેરમ મર્દ અને ના મહેરમ ઓરત એકલા હોય છે, હવે તો બાજુમાં જવાની જ જરૂર નથી, ફોનમાં જ આટલું બાજુમાં આવી જાય છે. શેતાનનું કામ તો ઓર આસાન થઈ ગયું છે. શું આજ અટાણે આ ફોનથી શું ખરાબી નથી થતી? આ ફોન કઈ ખરાબ વસ્તુ નથી, મારી વાપરવાની રીત ખરાબ હોય છે. તમે જો કે જે છોકરીઓ અને જે દીકરાઓ અને દીકરીઓ આ ફંદાની અંદર ફસાય છે, પછી કેટલો પછતાવો થાય છે, કેટલો પછતાવો થાય છે અને કેટલા પ્રોબ્લેમ થઈ જાય છે એ લોકોની જિંદગીમાં. અગર આપણે આના ઉપર જ ખાલી વિચાર કરીએ તો આપણને સમજ પડે. શૈતાન કહે છે, એમ ના સમજો કે એ લોકો એકલા છે, ત્રીજો હું વા હોઉં છું, એ લોકોના બાજુમાં હોઉં છું. જે આગને બારે છે, આહિસ્તે 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 ડગલે ડગલે. શૈતાન એક ફેરામાં કોઈને ધક્કો નથી મારતો, આહિસ્તે આહિસ્તે વસવસો કરે છે, આહિસ્તે આહિસ્તે થોડું થોડું ટીપે ટીપે, આપણે ન કહેતા ટીપે ટીપે સરોવર ભરાય, આહિસ્તે આહિસ્તે પગલાઓ ભરે છે શૈતાન અને આપણને ભરાવે છે અને આહિસ્તે આહિસ્તે આપણે એના ફંદામાં ચાલ્યા જાય છે. અઝીઝાને ગિરામી ખુદા કહે છે, એ ઇન્સાન, મેં તને અશરફુલ મખલુકાત બનાવ્યું છે અને તને આ દુનિયાની અંદર મોકલાવ્યું છે એના માટે કે એક દિવસ તું મારા પાસે પાછો આવીશ અને મને ખપે છે, મને જોવું છે કે તમારામાંથી સારામાં સારા કામ કરીને કોણ મારા પાસે આવે છે. આ ઇન્સાનનું અમલની જગ્યા છે, આ દુનિયા ઇન્સાનની અમલની જગ્યા છે. અઝીઝાને ગિરામી, આપણે માના પેટમાં હતા, ખુદાએ બધું દીધું, રહેવાનું દીધું, ખાવા પીવાનું દીધું, બધું ખુદાએ દીધું. આ દુનિયાની અંદર આવ્યા, અમુક ચીજો અલ્લાહે દીધી છે, અમુક પોતે કરવાની છે. માવતર અલ્લાહે દીધું છે, આ દુનિયા ખાવા પીવાની બધી વસ્તુ અલ્લાહે બનાવી છે, હવે તમને અમુક મહેનતો કરવાની છે. અને મરવા બાદ અમલની જગ્યા નથી, ફક્ત વા જે અહીંયા કર્યું હશે ને એનો જવાબ મળશે. શું કર્યું છે એ વા ખબર પડશે, એ વા રેઝલ્ટની જગ્યા છે, વા અમલની જગ્યા નથી, દુનિયા અમલની જગ્યા છે. અઝીઝાને ગિરામી, આ કરબલા આપણને શીખવાડે છે, આપણને દેખાડે છે. કરબલામાં તમે જો તમે વિચાર કરો કેવા કેવા લોકો હતા, એક ઇમામે હુસેનનું લશ્કર હતું અને એક યઝીદનું લશ્કર હતું. બંનેની અંદર ઇન્સાન હતા પણ બંનેના અમલ સાવ જુદા છે. જ્યારે આશૂરનો દિવસ શરૂ થયો તો ઉમરે સાદે કહ્યું, એ મારા સિપાહીઓ ગવાહ રહેજો, મેં પહેલો તીર ફેંક્યો છે. અને પછી એલાન કરે છે, એ અલ્લાહના દોસ્તો હમલો કરો હુસૈન ઉપર અને જન્નતમાં જાઓ. એક તરફ આ જન્નત છે અને એક તરફ ઇમામે હુસૈન કહે છે, એ મારા સાથીઓ મોતથી ના બીઓ, મોત ફક્ત એક રસ્તો છે અને જન્નત તમારી વાટ જોઈ રહી છે. અહીંયા પણ જન્નતનો વાયદો છે, અહીંયા પણ જન્નતનો વાયદો છે, પણ સાચો વાયદો તો ઇમામે હુસૈન પાસે છે. કારણ કે જવાનાને જન્નતના સરદાર તો અહીંયા છે, જ્યારે જન્નતના સરદાર અહીંયા છે તો એને મારીને ઉમરે સાદને કઈ ઉમ્મીદ છે જન્નતની? પણ જ્યારે શૈતાન ઇન્સાનને ફરેબમાં લઈ આવે છે, મારા પાસે બહુ જ ઓછો સમય છે પણ જરાક આપણે આના ઉપર વિચાર કરીએ, ઉમરે સાદ કોણ છે? ઉમરે સાદ ઇન્સાન છે કે જેને ઇમામ હુસૈનને નાનપણથી જોયા છે. ઉમરે સાદ કઈ નવો માણસ નથી, એ નાનપણથી ઇમામે હુસૈનને જોયો છે. એનો બાપ સાદ બિન અબી વકાસ રસૂલના ફોજનો કમાન્ડર હતો. એનો દીકરો આ છે ઉમર ઇબ્ને સાદ. આ ઉમર ઇબ્ને સાદને જ્યારે ઇબ્ને ઝિયાદે બોલાવ્યા, કહ્યું, ઉમર ઇબ્ને સાદ કરબલા જવાનું છે અને હુસૈનને કતલ કરવાનું છે. ઉમરે સાદે કહ્યું, હું હુસૈનને કતલ કરું? ના 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 ના, મને નથી કરવું. ઇબ્ને ઝિયાદ કહે છે, રૈની હુકુમત મળશે, રૈની હુકુમત ખપે છે. રૈ એ જમાનાની અંદર બહુ મોટી જગ્યા હતી, તારી સાત નસલ બેસીને ખાશે, આટલો પૈસો છે રૈમાં, જવું છે રૈ? તો કહ્યું, હા રહે જાવું છે. તો હુસૈનને કતલ કરવું પડશે. તો ઇબ્ને ઝિયાદ, હવે શૈતાન છે ના બહેકાવે છે, આવી તારા સામે ચીજું લઈ લે. તો ઇબ્ને ઝિયાદ ઉમરે સાદ કહે છે, એમ કર, એક રાત દે મને વિચાર કરવાની. એટલે શૈતાનનો ફંદો શરૂ થઈ ગયો. રાતના ઘરે આવ્યો ઉમરે સાદ. એનો દીકરો કહે છે, મેં જોયું મારો બાપ આખી રાત ઘરના સહેનમાં આંટા મારી રહ્યો છે. ઘડીકમાં બોલે છે, હુસેનને કતલ કરું, મારી આખિરત બરબાદ થઈ જશે, બધા મારા ઉપર લાનત મોકલાવશે, હું નહીં કરું, હું હુસેનને કતલ નહીં કરું. પછી કહે છે, પણ રૈની હુકુમત મળે છે, મારું તો સપનું હતું રૈની હુકુમત. પછી હું જઈશ તો વખતે લડાઈ નહીં થાય, હું કોશિશ કરીશ કે હુસેનને કતલ નહીં કરું, હુસેન બચી જાય, હું લઈ લઉં છું. સવાર જ્યારે આવી તો શૈતાનનું કામ પૂરું થઈ ગયો હતો. આવ્યો ઇબ્ને ઝિયાદના દરબારમાં, હું તૈયાર છું હુસેનને કતલ કરવા માટે. અને ઉમરે સાદ નીકળ્યો અને આખર ઇમામે હુસેનને શહીદ કર્યું. ખાલી શહીદ ના કર્યું, ઔરતોને અસીર કર્યા, લાશાઓને પામાલ કર્યા, ખેમાઓને બાયરા. ઉમર ઇબ્ને ઝિયાદે શું કીધું હતું? હુસેનને કતલ કરવાનું છે. આ બધું નહોતું કીધું કે ખેમાઓને બાળજે, ઔરતોને કેદ કરજે, લાશાઓને પામાલ કરજે. આ બધું કાંઈ નહોતું કીધું, પોતાએ કહ્યું. અને એલાન શું કર્યું? હુસેનને કતલ કરો, જન્નતમાં જાઓ. અઝીઝાને ગિરામી, જ્યારે શૈતાન ઇન્સાનને બહેકાવે છે તો આ ઉમરે સાદ બની જાય છે, એને ભાન પણ નથી રહેતી. અઝીઝાને ગિરામી, કરબલામાં હવે ઇમામે હુસેન રસ્તામાં છે. ગઈકાલે આપણે સાંભળ્યું કે ઇમામે હુસેન મદીનાથી નીકળી મક્કા પહોંચી ગયા અને મક્કાની અંદર માણસો સાથે મુલાકાત કરે છે, બધે ઠેકાણે કાગળ લખે છે અને પોતાનું મકસદ બયાન કરે છે. અને ત્યાં કુફાથી કાગળ ઉપર કાગળ આવે છે, મૌલા અમારા પાસે આવી જાઓ, અમે તમને મદદ કરશું, અમે તમારી સેવા કરશું, અમને ઈમાનની જરૂર છે, અમને હાદીની જરૂર છે. હજારોની તાદાદમાં કાગળ આવ્યા. ઇમામે કહ્યું, એ મારા ભાઈ મુસ્લિમ, તમે કુફા જાઓ અને તમે એવા હાલાતને જોજો, અને તમને જો લાગે કે બરાબર છે તો અમને કહેજો, અમે પણ કુફા તરફ રવાના થાશું. અહીંયા મુસ્લિમ કુફા તરફ રવાના થયા, અહીંયા માહે ઝિલહિજ આવી ગયો, હજની તૈયારીઓ થવા લાગી. ઇમામને સમાચાર મળ્યા કે યઝીદે હાજીઓની શકલમાં કાતિલોને મોકલાવ્યા છે, કે જે અહેરામની અંદરમાં ખંજર લઈને ફરે છે. ઇમામે કહ્યું, મને નથી ખપતું કે અલ્લાહના ઘરમાં ખૂરેજી થાય, એટલે હું હજને મૂકી અહીંયાથી ચાલ્યો જઈશ. ઇમામ હજને ઉમરાની અંદર તબદીલ કરે છે અને પછી મક્કાથી રવાના થાય છે. આપણને રિવાયતોની અંદર મળે છે કે જ્યાં સુધી ઇમામને ખાને કાબા દેખાતું હતું, ઇમામ વાંસો ફરી ફરીને ખાને કાબાને જોતા હતા. ઇમામે હુસેન હવે કુફા તરફ રવાના થાય છે. અઝાદારો, થોડોક સમય ન થયો અને આગળ જતા હતા, એક જગ્યા આવી કે જ્યાં બહુ જ પાણી હતું. ઇમામે હુસેને કહ્યું, ભૈયા અબ્બાસ, બધાય મશ્કીઝાઓને ભરી લ્યો, કારણ કે આગળ જે રસ્તો આવે છે એમાં પાણી નહીં હોય, આપણા સાથે ઔરતો અને બચ્ચાઓ છે. પાણી ભરવામાં આવ્યું, આ કાફલો હજી આગળ ચાલે છે. સહાબા કહે છે, યબ્ન રસૂલલ્લાહ, એવું લાગે છે સામે કોઈ નકલી સ્થાન છે. ઇમામે કહ્યું, ખોબરી જાઓ, આપણે જરા ખોબરે વાટ જોઈ. જરાકવારમાં જોયું, જ્યારે બાજુમાં આવ્યું તો જોયું એક લશ્કર છે, એના હાથમાં નેઝાઓ છે, પણ આ લશ્કરની હાલત શું છે? પ્યાસથી બેહાલ છે. અરે માણસો પ્યાસથી ગભરાયેલા છે. સૈયદે ઇમામે હુસેન અલી સલામ જન્નતના જવાનોના સરદાર છે, ફાતેમાના દીકરા છે, કેમ બને સૈયદાના ઘરથી કોઈ ખાલી જાય? ઇમામે હુસેને હુકમ આપ્યું, ભૈયા અબ્બાસ, પાણીને ખોલી દો, બધાયને પાણી પીવરાવો. એક સિપાહી બયાન કરે છે કે જે જનાબે હુરના લશ્કરમાં હતો, એ કહે છે, હું બહુ જ પછવાડે રહી ગયો હતો, બહુ જ તરસ લાગી હતી, હું હાલી પણ નહોતો શકતો, વારે વારે જમીન ઉપર પડી જતો હતો, એટલી ગરમી હતી, મને કાંઈ દેખાતું ન હતું. એટલી વારમાં મેં જોયું કોઈ આવ્યું, કોઈ મારા બાજુમાં આવ્યું અને મને કહ્યું, એ ભાઈ, તારા હાથ આગળ કર, હું પાણી રાખું. અરે પાણી મારા હાથમાં આવ્યું, પણ હું બહુ જ પરેશાન હતો, બહુ જ તરસ્યો હતો, મારા હાથ ધ્રુજતા હતા. એ માણસ મારા બાજુમાં બેસી ગયો, કહ્યું, ભાઈ શાંતિથી, આરામથી, હું તારા બાજુમાં છું, જ્યાં સુધી તારી તરસ નહીં ખતમ થાય હું તને પાણી આપીશ, તારું મોઢું ખોલ, હું તરત તારા મોઢામાં પાણી રાખીશ. એ અઝાદારો સાંભળશો, એ કોણ હતું? ઇમામે હુસેન પોતે હતા. પોતે મશકીઝો લઈને એક એક ને પાણી પીવડાવતા હતા. સાકીએ કોસરના દીકરા એક એક ને સહેરામ કરતા હતા. કહ્યું ભૈયા અબ્બાસ, ખાલી સિપાહીઓને નહીં જાનવરોને પણ પાણી આપજો. પણ હા ભાઈ, જો ધ્યાન રાખજો, જાનવર એક ફેરામાં પાણી નથી પીતા, ત્રણ ફેરામાં પાણી પીએ છે. જ્યાં સુધી પોતે મોઢું ના ફરાવે પાણી ના હટાવજો. હું કહીશ યબના રસૂલલ્લાહ, આજ ફોજ હશે, આશૂરનો દિવસ હશે, તમારા બચ્ચા અલદશ અલદશ કરતા હશે, પણ આ લોકો માંથી કોઈ પાણી નહીં આપે. અજીઝાને ગિરામી, હુરના લશ્કરને સહેરાબ કરવામાં આવ્યું. હુરના લશ્કરે પાણી પી લીધું. હવે ઇમામ હુર સાથે વાત કરી રહ્યા છે. આટલી વારમાં નમાઝનો સમય આવ્યો. ઇમામ કહે છે, હુર અમારા સાથે નમાઝ પડશો કે એકલા નમાઝ પડશો? કહ્યું યબના રસૂલલ્લાહ, અમે તમારા સાથે નમાઝ પડશું. બધાએ નમાઝ અદા કરી. ઇમામ ઘોડા ઉપર સવાર થયા અને ચાલવાની તૈયારી કર્યા. હુરે ઇમામના ઇમામના ઘોડાની લગામ ને પકડી લીધી. ઇમામે કહ્યું, હોર, તારી માં તારા માતમમાં બેસે, તું સૈયદાના દીકરાને રોકે છે. હુર કહે છે, યબના રસૂલલ્લાહ, તમે મારી માનું બોલ્યા, પણ હું સૈયદાનું કાંઈ નહીં બોલું. સૈયદા તો રસૂલની દીકરી છે. એ હુર, આ મોહબ્બતે સૈયદા હતી કે જે તમને રોજે શહાદત કામ આવી. અઝાદારો, ઇમામનું લશ્કર હવે હુર સાથે રવાના થાય છે. હું કહીશ યબના રસૂલલ્લાહ, ન જાઓ કરબલા, ન જાઓ કરબલા, આ ભરેલું કુટુંબ વા ખતમ થઈ જાય.
મા તમે હુસૈન.